ಶ್ರೀಮತ್ ಪ್ರಭು ಯೋಗಯುಕ್ತಂ ನಿರಾಶಂ ಯೋಗೀಂದ್ರವರ್ಯಂ ಚ ಸುಶಾಂತಚಿತ್ತಂ ಕಾಮಾದಿಮುಕ್ತಂ ಭವಸಿಂಧುತಾರಂ ವಂದೇ ಸದಾ ಶ್ರೀಗುರುಸಂತರಾಮಂ ಜ್ಞಾನಂ ಜನೇಭ್ಯಃ ಶರಣಾಗತೇಭ್ಯಃ ಸನಾತನಂ ಭಕ್ತಿಯುಕ್ತಂ ತ್ವದಾದ್ಯಂ ಧರ್ಮಾಬ್ಜಸೂರ್ಯಂ ಖಲು ಮೋಕ್ಷದಂ ತಂ ವಂದೇ ಸದಾ ಶ್ರೀಗುರುಸಂತರಾಮಂ ಮೋಕ್ಷಾರ್ಥಿವಿಃ ಸೇವ್ಯಪದಾರವಿಂದಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಶ್ರೇಷ್ಠಗುಣಾಲಯಂ ಚ ವಿವೇಕವೈರಾಗ್ಯ ಸಮಾಧಿಯುಕ್ತಂ ವಂದೇ ಸದಾ ಶ್ರೀಗುರುಸಂತರಾಮಂ ಅಜ್ಞಾನತಾಮಿಶ್ರ ದಿವಾಕರಂ ವೈ ಶ್ರೀಸ್ವಾತ್ಮನಿಷ್ಠಂ ಸುಖದಂ ವರೆಣ್ಯಂ
ಪರಮಾತ್ಮ ಸ್ವರೂಪ ಅವಧೂತ ಅಪನಾ ಸೌನಿ ಉಪರ ಅಸೀಮ ಕೃಪಾ ಛೆ કે જેની કૃપાના પરિણામ સ્વરૂપ આપણે સૌ આ સત્સંગની સરસ મજાની ઘડીઓ અને સમયને આપણે ખૂબ જ સરસ રીતે આનંદથી એને ઉપયોગ કરી શકીએ. પરમાત્મા અતિ દયાળુ છે, સૌને સુખી કરવા વાળા છે, સ્વયં શાંત સ્વરૂપ છે, સૌને શાંતિ આપવા વાળા છે, સ્વયં પોતાનું આત્મા સુખની અનુભૂતિ કરી રહ્યા છે પરમાનંદ, એમ સર્વને સુખ અને શાંતિ પ્રસાદની જેમ વહેંચ્યા જ કરે છે એવા ઉદાર, જેને કે પરમ ઉદાર, જય મહારાજનું સ્વરૂપ તો પરમ ઉદાર છે, ક્યારેય કોઈને ના પાડે જ નહીં. જે કઈ લેવા આવ્યો, જે કઈ માગવા આવ્યો એ આપે જ રાખે, લઈ જા. ભગવાન શિવ કેવા ઉદાર છે ખબર છે, જલારામ જેવા. જલારામે પણ પોતાની પત્ની આપી દીધી કે લઈ જા તારી જોઈતી. ભગવાન શિવે પણ પાર્વતીને કે લઈ જાઓ જાઓ, એ તો માતાજીએ પછી માયા કરી અને પાછા આવ્યા છે. તમ પરમ ઉદાર એટલે જન કહું કછુ અદેય નહીં મોરી, માગહુ જો ભાવ મન માય, જે જોઈએ તે માંગી લે. અણીમાં અધિક સિદ્ધિ અપર રીધિ મોક્ષ સુખ ત્યાં, જે કઈ જોઈતું માંગી લે. તો પરમાત્માનું સ્વરૂપ ઉદાર છે હંમેશા. જે કોઈ જીવ માગે એને આપી દે, પણ લીધા પછી એને જીરવતા ન આવડે, એનો દુરાચાર દુરુપયોગ કરે. ભગવાને ઘણું આપ્યું છે એનો અર્થ એવો નહીં કે જેમ તેમ વાપરવું વેડફવું. ભગવાને આપ્યું હોય કોઈ દુખી માટે, કોઈ જરૂરિયાત વાળા માટે વાપરો, તમને પણ આનંદ આવશે, એને પણ આનંદ આવશે. પણ માત્ર વૈભવની પાછળ વેરફેલું ધન કોઈને કામ લાગતું નથી. ઉદાર બનો પરમાત્માએ આપ્યું હોય એ પ્રમાણે, અને જે કોઈ દુખી છે એને આપો એ પરમાત્માનું સ્વરૂપ છે. ચૈતન્યમ શિષ્યમતિ, સૌની વચ્ચે જય મહારાજનું સ્વરૂપ બિરાજે છે. દર્શન કરતા શીખો. સૌને પરસ્પર જય મહારાજ કહીએ છીએ કે
કે એની મતિમાં, એના વ્યવહારમાં, એના વિચારમાં જે મહારાજ બેઠેલા છે, એટલે જેવા સ્વરૂપે જેવા પ્રમાણમાં બેઠા હોય એ રીતે આપણે સૌ પરસ્પરને એકબીજાને જય મહારાજ કહીએ છીએ. કેમ કે એનામાં જય મહારાજના દર્શન થાય છે, બીજા કોઈને જય મહારાજ નહીં કહીએ આપણે. અને આપણામાં બેઠા છે તો બીજાનામાં પણ એ જ બેઠેલા છે, એટલે એ તારું સ્વરૂપ એ મારામાં જ છે, એટલા માટે તને પણ જય મહારાજ. આમ પરસ્પરના ભાવો અને દર્શન એ જ માણસને ભક્તિ પ્રધાન બનાવે છે, અને એ પ્રકારની સાચી સમજણ આવે ને તો જ રાગ દ્વેષ મટે, તો જ અંદરથી વેર ભાવ જાય. પણ જ્યાં સુધી દ્રષ્ટિ ન બદલાય, આપણી દ્રષ્ટિમાં સમભાવ ન આવે, સદભાવ ન આવે ને, ત્યાં સુધી આ રાગ દ્વેષ બન્યો રહે છે. જ્યાં સુધી રાગ દ્વેષ હશે ને, ત્યાં સુધી મન ક્યારેય પણ સ્થિર થઈ શકે જ નહીં. ક્યાં તો દ્વેષમાં ફસાય ને ક્યાં તો રાગમાં ફસાય. રાગ હોય એટલે આસક્તિ રહે, અને દ્વેષ હોય એટલે શત્રુભાવ ઉત્પન્ન થાય. ત્યાં સુધી તમારું મન જરાય શાંતિ નહીં મેળવી શકે, સુખ નહીં મેળવી શકે. એને આમ કહ્યું, પેલો આમ કહ્યો, પેલા આવું કરી ગયો, મન અથડાયા જ કરશે, અથડાયા જ કરશે. એટલે શાંતિ જોઈતી હોય, સુખ જોઈતું હોય તો બસ એટલું જ સમજ રાખવાનું કે મનમાંથી જે દિવસે રાગ દ્વેષ જશે ને, ત્યારે જ શાંતિ મળશે, ત્યારે જ સુખી થઈશું. ત્યાં સુધી તો દ્વેષ, દુશ્મન, એના સંઘર્ષ, એના વિચારો, એના વાક્યો અથડાયા કરશે મગજમાં, આવું કહી ગયું, આમ બોલી ગયું, આવું કરી નાખ્યું. એટલે દુશ્મન કરતા સૌથી પહેલા તો હેરાન, દુખી ને થાકતો તમે થઈ જાઓ છો, દુખી થઈ જાઓ છો, થાકી જાઓ છો. પછી એમ કે માથું દુખ્યું, હમણાં તો બહુ ટેન્શન રહે છે એમ કહી દે. પણ કેમ રહે છે? આપણે આપણા મનને અજ્ઞાન વશ થઈને એ પ્રમાણે એને ચાતર્યું છે, મનને એ પ્રમાણેનો આકાર આપ્યો છે, એટલે મન તમને દુખી કરે છે, માનસિક તણાવ ઉભો કરે છે, માથામાં બોજ ઉભો કરે છે. પણ એ જ મનને તમે એવું કેળવો કે ગમે તે પરિસ્થિતિ હોય તેને હળવાશથી લઈ લઈ અને પાછું આપણે આપણા એની અંદર બોજ મુક્ત, શાંત, સ્થિર થઈ જાવ તો સુખી. એ જલ્દી નથી છૂટ, સ્વભાવ છે માણસ. એના માટે તો જય મહારાજ ની કૃપા. અને મહારાજ તો સૂર્ય પ્રકાશ સમાન છે, અને આપણા અજ્ઞાનનો અંધકાર, અજ્ઞાનતા મિશ્ર, એને દૂર કરવા માટે જય મહારાજ ને પ્રાર્થના કરીએ કે પ્રભુ, હે પરમાત્મા સ્વરૂપ, આપ અમારી પર કૃપા કરો. આ રોગ અમારામાં પડ્યો છે અને એ રોગ અમને દુખી કરી રહ્યો છે, આપ શાંતિ આપો, અમને અમારા જીવનનું સાચું સુખ મળે એવી અમારી પર કૃપા કરો. મન ધીરે ધીરે શાંત થાય, નહીતર મન મેરા તો ગાડા ઘેલા, કહા કહું મેં ગાતા, શું કહું, તોફાની છે મારું મન, મારું મન શાંત થતું નથી. રોજ પ્રાર્થના કરો, આપ કૃપા કરી મારા મનને શાંતિ મળે એવી આપ દયા. રોજ પ્રાર્થના કરીશું ને તો આપણા જય મહારાજ આપણને ચાલતા શીખવાડશે, પાપા પગલી કરાવશે, ચાલ જોઈ જો, એક પગલું ભરાવશે, બે પગ કદાચ પડી જવાય, સ્થિરતા ન આવે તો પણ એ આંગળી પકડીને ચલાવશે, ચાલતા શીખવાડશે, ગતિ આપશે. તો મનની વૃત્તિઓને શાંત કરવા માટે જય મહારાજ નું સ્વરૂપ, જય મહારાજ નું સ્વરૂપ કયું છે? શાંતમ, બિલકુલ શાંત મૂર્તિ છો, જેમ તપોમૂર્તિ કહેવાય, જ્ઞાન મૂર્તિ કહેવાય, યોગ મૂર્તિ કહેવાય, એમ જે મારા શાંત મૂર્તિ, બરફનું કે ખાંડનું કે માટીનું કે ગમે તે ધાતુનું રમકડું બનાવ્યું હોય તો ગમે ત્યાંથી એ રમકડાને કાપીએ તો એમાંથી એ માટી કે સોનું કે ખાંડ એ જ નહીં કરવાનું છે, બીજું કશું જ ના હોય. ગમે તે તરફથી અને જોઈએ ખાંડનું રમકડું હોય તો ગળ્યું જ લાગવાનું છે. એમ જય મહારાજ ના ગમે કોઈ પણ રીતે કોઈ પણ દ્રષ્ટિથી દર્શન કરીશું ને તો જય મહારાજ શાંત જ લાગશે. આવું શાંત સ્વરૂપ, આ શાંત મૂર્તિ સમગ્ર સૃષ્ટિની શાંતિનું જે મૂર્ત સ્વરૂપ, જેમ ભરતજીને કહ્યું રામ પ્રેમ મૂર્તિ તનવાય. ભરતજી એટલે કોણ? કે ભગવાન રામના પ્રેમનું મૂર્ત સ્વરૂપ. એમ આપણા જય મહારાજ પણ શાંતિનું મૂર્ત સ્વરૂપ છે. ક્યાંય શાંતિ ના મળે, ક્યાંય અજવાળું ના દેખાય ત્યારે જય મહારાજ ને યાદ કરજો કે મહારાજ, જય મહારાજ આપ તો શાંત સ્વરૂપ છો. અભિષ્ટદમ નિત્ય મીડે પ્રણત જન્મના, જે આપને વંદન કરવા વાળો છે એને આપ એનું કલ્યાણ થાય એવું આપવા વાળા છો. મારું કલ્યાણ થાય એવી મને શાંતિ આપો, સુખા. મારું મન મારા હાથમાં નથી. જ્યાં સુધી મન આપણા કયામાં ન રે, સ્થિર ન થાય, ત્યાં સુધી સુખ શાંતિ મળી શકતી નથી. અને ત્યાં સુધી અંતઃકરણના અંધારા પણ ઓલવાતા નથી. અજ્ઞાનતા મિશ્ર, અજ્ઞાનનો ભયંકર અંધકાર, કે જેમ દરિયાની અંદર છેક પાણીના તરિયે ડૂબેલો હોય અને દરિયાની ઉપરના જેટલા કિલોમીટરનું પાણી હોય એટલું વજન એની ઉપર આવે, એમ સંસારમાં ડૂબેલ કોઈ પણ આવો એટલો બધો ઉડાણમાં ડૂબેલો હોય કે સંસારનો બધો બોજ એને ઉપર આવવા જ ના દે. અંધકારના એવા એટલા ઊંડા ખાડામાં પેસી ગયો, ગર્ત થઈ ગયો હોય કે અજવાળું શું છે ખબર જ ના પડે, એ અજ્ઞાનતા મિશ્ર છે. અનેકો જીવો એવા છે કે જે લખ ચોરાશી પૂરી કર્યા પછી પણ એમના જીવનના અંધારા ત્યારે પણ ઓછા થતા નથી, તો એ અજ્ઞાનતા મિશ્ર જે છે, અજ્ઞાનનું અંધારું છે. અને એ અજ્ઞાનનું અંધારું જય મહારાજ પ્રકાશ સ્વરૂપ છે, દિવાકર સ્વરૂપ છે. અજ્ઞાન અંધારું ગયું, ગુરુ ગમે અજવાળું થયું, સાચું સુખ સાગરે કહ્યું. એ કોણ બોલ્યું છે ખબર છે? જય મહારાજ પોતે બોલ્યા છે, સાચું સુખ સાગરે કહ્યું. અજ્ઞાનનું અંધારું ગુરુ વચનથી જ જશે અને ગુરુ મહારાજના વચનની અંદર જ પ્રકાશ રહેલો છે, મત પ્રકાશ. કોઈ પણ વ્યક્તિના જીવનના અંધારાને દૂર કરવાની શક્તિ જય મહારાજના વચનમાં છે. તો આ શક્તિ, એ શક્તિનો ભંડાર આપણને ક્યારે પણ વંચિત નહીં રાખે. સમજણના અજવાળે ગળ્યા, ગુરુ ગમે અજવાળું થયું, તે સમજણના અજવાળા અને ગુરુગમ. ગુરુગમ વિશે તો ગોરધનભાઈ આપણને બહુ પ્રશ્નો પૂછેલા, ના પડાવેલા હતા. મહારાજ ગુરુગમ એટલે શું? ગુરુગમ એટલે એ જ કે એમણે જે કઈ આપણા જીવનની અંદર અજ્ઞાનનો અંધકાર દૂર કરવા જે કઈ વાતો આપણને આપી અને એને આપણે બરાબર સમજ્યા અને આપણું જીવન એ માર્ગે કેળવાયું, એનું નામ ગુરુગમ. કે પછી ક્યારે પણ એ ગુરુગમ પ્રાપ્ત થયા પછી દુખી થવાનો વારો ન આવે. સમજીને ભૂલીને દેહી કુમાર ગપાવ, ભૂલથી પણ અવળા રસ્તે પગ ન જા. ઉપથમ તમ બીજાનિયા, કુપંથ એને જાણો કે જ્યાં ભગવાન ભૂલાય. ગોવિંદ રહિતાગમમ, મન જયારે ભગવાનના વિચાર વગરથી ખાલી થઈ જાય, ભગવત વિચાર માર્ગે થી કઈક નીચે ઉતરી જાય ને, ત્યારે સમજવાનું આજ અજ્ઞાન અને એ જ અંધકાર. તો અંધકારની અંદર અજવાળું કે સાચું સુખ સાગરે કહ્યું, જય મહારાજે જે કઈ આપ્યું એ જ સાચું જ છે, એ જ ગુરુગમ છે અને એ જ મારા જીવનનો દીવો છે, પ્રકાશ છે. ગુરુગમ નું અજવાળું થાય ને પછી ક્યારે પણ અંધારામાં અંધારા તરફ જઈ જ ના શકાય. એ દીવો આપણી સાથે જ હોય, જ્યાં જઈએ ત્યાં કદાચ પાપ અંધારામાં પાપનું અંધારું આવે ને તો પણ એ નજીક ના આવી શકે. દૂર અરે આના અંતઃકરણમાં તો જય મહારાજના પ્રકાશનો દીવો છે, હું અંદર કેવી રીતે જવું? એ વૃત્તિઓને ભાગી જવું પડે કે અહીં ના જવાય, આ ઘરમાં આપણાથી પૈસા છે નહીં. અંદર તો સીસી કેમેરાય છે અને એલારામે મૂકી દીધેલું છે, જો પૈસા જઈશું ને તો તરત ખગડશે ને આ બધા જાય, અને એ પોતે એનો આત્મ જ જાગેલો હોય તરત જ જાગી જાય કે ના હું બાપજીનો છું, જય મહારાજ મારા છે, મારા જીવનની અંદર મને પ્રકાશ કરી આપ્યો છે, હવે મારે અંધારામાં જવાય જ નહીં, મારે અંધારું જોઈતું હોય તો પણ મને ન મળે. આવા પરમ દયાલ, આવા પરમ શાંત જય મહારાજને આપણે ભજી આપણને પ્રાપ્ત થયા છે, આપણું જીવન કૃતાર્થ કર્યું છે અને એ જ દિવાકર બનીને, દિવાકર એટલે સાચી સમજણ આપીને. કદાચ આપણને સમજણ મળી હોય ને એ સાચી નાય હોય, આપણે સમજતા હોઈએ કે હું સાચો છું, પણ કોક આવીને કે ભાઈ આ ખોટું છે, આ તારી સમજણ નહીં પણ આ બીજી સમજણ છે, તું જે સમજ્યો છું એનાથી જે સમજવાનું છે એ જુદું જ છે. સમજ્યાથી સમજણ છે અલગી, તું જે સમજ્યો છું એ સમજ જુદી છે અને જે વાસ્તવિક સમજવાનું છે એ સમજનું અજવાળું જુદું છે. તો આમ માણસ ઘણીવાર પોતાને જે કઈ પ્રાપ્ત થયું હોય એનાથી જ પોતાની જાતને પૂર્ણ માનતો હોય છે, પણ પૂર્ણ તો એથી ક્યાંક દૂર પડેલું હોય છે. પૂર્ણ કોઈને પરિપૂર્ણ પ્રાપ્ત થતું નથી. આકાશમાં દ્રષ્ટિ કરો, તારા નક્ષત્ર ગ્રહો સૂર્ય ચંદ્ર બધું જ દેખાશે, બધું જ દેખાશે, પણ એટલું આકાશ દેખાય એનાથી આપણે માની લે કે મેં આખું આકાશ જોઈ લીધું? આકાશ તો અનંત 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 છે કે અનંત શબ્દ નાનો પડે. આકાશ માટે શબ્દ વાપરવો હોય કે ભાઈ એનો પરિચય શું કે તે અનંત શબ્દ પણ નાનો પડે. જેટલા આકાશમાં ઉડો એટલો આકાશનો કોઈ દિવસ અંત આવવાનો નથી. પંખી ઉડે આસમાનમાં, પંથ તણો નહીં પાર, અનલ અવની આવે નહીં, પંખીએ ના પહોંચાય. ગમે એટલા ઉડો ને, જ્ઞાનથી ઉડો, કોઈ શક્તિથી ઉડો, કોઈ અનંતના આધાર લઈને ઉડો. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ, ઉડો જો એની અંદર તત્પદમ, પણ એ પદ જેને પામ્યો છે એ સદગુરુ છે કે જે અનંતને પણ આંબી શકે છે એ સદગુરુ, અને એની પાસે એ જ્ઞાન છે. એટલે જો આપણે એ અનંતના અનુભવીના આશ્રિતો હોઈએ અને આપણને સંપૂર્ણ આપણે સંપૂર્ણ સમર્પિત થયા છીએ અને આપણને પૂરેપૂરું શરણ મળી ગયું હોય, આપણે કોઈ ગરીબ નથી, આપણે બધા કોઈ અનાથ નથી, બિચારા બાપડા નથી, આપણે સમર્થના છીએ, સમર્થના છીએ. રંગ અવધૂત મહારાજે બહુ સરસ વાત કરી છે, મૂરખ ને નાદાન તો એ સમર્થ ઘર નું સ્વાન. ભલે હું કૂતરું છું પણ સમર્થ ઘર નું છું. કોઈ જતો કહો આ તો ગાડી કૂતરાને ગાડી માં બેહાડેલા હોય અને માણસ ને ગાડી માં બેસવાનું ના મળતું હોય, કેમ કે સમર્થ ઘર નું સ્વાન કે પ્રભુ હું તો આપણા આપના ઘરનું કૂતરું છું. કે બટકું બટકું રોટલો એ એમની પ્રસાદી નો જ મળતો હોય, જે મહારાજ નો જે એ ભિક્ષાનો અન્ન મળતું હોય એને કેટલો આનંદ થાય, વાહ કે મને જે મહારાજ નો પ્રસાદ મળે છે. મૂરખ ને નાદાન તોય સમર્થ ઘરનું સ્વાન, અમે આપના જ છીએ. એટલે અમારે બીક કોની રાખવાની હોય, કોઈ બીજા બીજો માણસ મારે નહીં, કાતો ફરાના શેઠ ના ઘરનું કૂતરું છે વડે નહી. તો આપણે સમર્થ ના હઈએ ને સમર્થ આપણા હોય તો નિર્ભય થઈને, પણ આ બધી જ સમજણ હોવી જોઈએ, સમજણ નું અજવાળું હોવું જોઈએ કે હું કોનો છું, મારામાં કોની ચેતના વસી રહી છે, હું કોનો કોનો આશ્રિત છું, બસ એટલું જ મનમાં રહેવું. તો એ સમજણ વડે આપણી અનેકો સમસ્યાઓનું સમાધાન આપણે સહજમાં કરી શકીએ. ઘૂંચાયેલા ઘૂંચળિયા કાપ્યા ગુરુજીએ આત્મ સુખ આપ્યા. સંસારના વ્યવહારના ઘૂંચળા ઓછા હોય છે, માથાના વાળ ઘૂંચાય ને તો એ ઘૂંચળા ઉકેલી શકાય, પણ સંસારના ઘૂંચળા ઉકેલવા મુશ્કેલ હોય, ઉકેલી ના શકાય. તો જે મારા સમર્થ છે, ઘૂંચાયેલા ઘૂંચળિયા કાપ્યા અને શું ગુરુજીએ આત્મ સુખ આપ્યા, આત્મ સુખ આપી દીધું. કયું કયું સુખ જોઈએ છે બીજું? આજ આ સમગ્ર સૃષ્ટિની અંદર આત્મ સુખ સમાન બીજું કોઈ સુખ છે જ નહીં. આત્મ સુખની સંપત્તિ મળી જાય ને એટલે બધા સુખો ફેંકી દઈ અને મહાપુરુષ પોતાની અલખની વાતે નીકળી પડે કે મારે આ સંસારના ઘરની મારી શી જરૂર છે, મને મારું જોઈતું તો એ સુખ મળી ગયું, આત્મ સુખ. ગુરુજી આત્મ સુખ આપ્યા. દેહાતીત અકળ ગતિ આપે સદગુરુ રાય, હરિગુરુ સંત કૃપા થકી પૂરણ પદ પ્રીછાય. બસ આટલી જ સમજણ આપણામાં આવી જાય કે આ શરીર હું નથી, દેહાતીત. પણ એ સમજણ કોણ આપે? દિવાકરમ અજ્ઞાનતા મિશ્ર દિવાકરમ ભાઈ, એ પ્રકાશનું મૂર્ત સ્વરૂપ એ જ આપણને એ દ્રષ્ટિ આપશે. દેહાતીત અકળ ગતિ, ન કળી શકાય, આ શરીરથી પણ કંઈક જુદો જ છું, મારું અસ્તિત્વ મારું રૂપ એ આ શરીર નથી, પણ હું આ શરીરથી કંઈક જુદો જ અલગ એ મારું સ્વરૂપ છે. અને એ એ સ્વરૂપ કોણ બતાવે? આપે સદગુરુ રા, માત્ર સદગુરુ જ એ પોતાનું તેજ પોતાનું આત્મ સ્વરૂપ એના દર્શન એક જ કરાવી શકશે, અને એ પણ હરિગુરુ સંત કૃપા થકી. સદગુરુની કૃપા સિવાય એ પદ એ સ્થિતિ એ અવસ્થા સમજાય નહીં અને આપણા જીવનની અંદર આપણે મેળવી શકીએ નહીં. પણ આપે જેમ અક્ષરાતીત અલખ હરી, ભગવાન આત્માથી પણ અલગ છે અક્ષરાતીત, પણ એથી નીચે પાછું ઉતરવું પડે કે દેહાતીતમાં આવવું પડે. બહુ સરસ વાત કરી છે જે મહારાજે, ત્રણેય અવસ્થા બતાવી. ક્ષરમતી મેલી પરી, ક્ષર એટલે આ શરીર નાશવંત છે, અક્ષરમતી ઉર્ધાર તું આત્મા છું, દેહભાવ છોડી દે. ક્ષરમતી મેલી પરી, અક્ષરમતી ઉર્ધાર, પણ એટલેથી અટકવાનું નથી. અક્ષરાતીત પરમાત્મા, એ કારણ શરીર પણ નહીં પણ એથી આગળ અક્ષર થી પણ પર અતીત ત્યાં સુધી પહોંચાડવાની દ્રષ્ટિ આપે, એ પ્રકાશ આપે, અજવાળું આપે, એનું નામ છે દિવાકરમ ભાઈ અજ્ઞાનતામિશ. જય મહારાજ.